पद 94। निराधार केम मूकी, श्याम मने निराधार केम मूकी।
श्याम मने निराधार केम मूकी, श्याम मने निराधार केम मूकी,
श्याम मने निराधार केम मूकी, श्याम मने निराधार केम
તમે દૂર પધાર્યા મૂકીને હની રાશિ હો, પ્રાણનાથ તમે દૂર પધાર્યા મૂકીને હની રાશિ, જણ જણ જેહનો પક્ષ લહીને બોલો તે મનમાં સુખ આણે હો, જેહનો પક્ષ લહીને બોલો તે મનમાં સુખ આણે, જેહનો પક્ષ મૂકીને બોલો, જેહનો પક્ષ મૂકીને તમારી મનમાં કોણ આગળ જઈ બોલું હો, વાત તમારી મનમાં કોણ આગળ જઈ બોલું, લલિત ખલિત ખલ જોતે દેખું, લલિત ખલિત ખલ જોતે મને નિરાધાર કેમ મૂકી,
શ્યામ મને નિરાધાર કેમ મૂકી, શ્યામ મને નિરાધાર કેમ મૂકી।
घटे घटे छो अंतर जामी मुझ मा का नवी देखूं ओ घटे घटे छो अंतर जामी मुझ मा का नवी देखूं जे देखूं ते नजर ना आवे जे देखूं ते नजर ना आवे गुण कर वस्तु विशेखूं श्याम मने निराधार के मुमुकी
श्याम मने निराधार के
अवधे के हनी वाटड़ी जो विए अवधे अति झूरू हो अवधे के हनी वाटड़ी जो विए अवधे अति झूरू आनंद धन प्रभु वेग पधारो आनंद धन प्रभु वेग पधारो जिम मन आशा पूरू श्याम मने निराधार के मुमुकी
श्याम मने निराधार के मुमुकी श्याम मने निराधार के मुमुकी
कोई नहीं हूँ कौन शुभोलू कोई नहीं हूँ कौन शुभोलू मने निराधार के मुमुकी
श्याम मने निराधार के मुमुकी श्याम मने निराधार के मुमुकी
आनंद घनजी जेवा समर्थ साधक ने पछाड़वा मोह अने तेनो परिवार माया ममता वगैरे मरणिया बनीने प्रयत्न करी रहा छे। આનો થોડો ઘણો ભય પોતાને અંદરમાં સતાવી રહ્યો છે। પોતે વનવગડાના વાસી વસ્તીથી દૂર એકલા એકાકી વિચરનારા અંદરથી અદ્ભુત ખુમારી અને મસ્તીની ધૂન ગુફા વૃક્ષ નિર્જન જગ્યા એમનું રહેઠાણ ભૂત પ્રેત પિશાચાદી વ્યંતરોનું રાતના 12-3 વાગ્યા સુધીમાં બહાર નીકળવું તેમજ રાની હિંસક પશુઓનું રાતના 9 પછી ફરવું તેના કારણે ભય મહાત્માજીને પણ સતાવતો હોવાથી તેઓ પ્રભુને પ્રાર્થના કરી રહ્યા છે કે હે શ્યામ હે પ્રભુ તમે નરસિંહ મહેતાને સંકટ સમયે સહાયતા કરેલી તેવી સહાય મારા જેવા નિરાધાર અને નિર્બળને કેમ ન કરી મને નિસહાય સ્થિતિમાં એકલી કેમ મૂકી દીધી। યોગીરાજ પ્રભુની ચેતના પૂર્ણ વીર્યવાળી અને પોતાની ચેતના નિર્બળ અબળામાંની સ્ત્રૈણ ભાવે પ્રભુની આગળ પ્રાર્થી રહ્યા છે। નિરાધાર કેમ મૂકી હો શ્યામ મને નિરાધાર કેમ મૂકી કોઈ નહીં હું કોણ શું બોલું સહુ આલંબન ટૂંકી હો શ્યામ નિરાધાર કેમ મૂકી। સંસારી જીવો કર્મ મળને ધારણ કરનારા અશુદ્ધ આત્માઓ છે અને મોક્ષ ગયેલા આત્માઓ સર્વથા કર્મમળ રહિત નિર્મળ શુદ્ધાત્માઓ છે। બંનેની વીર્ય શક્તિમાં અંતર ઘણું છે। સંસારી જીવની વીર્ય શક્તિ અબળા છે જ્યારે ત્રિકાળ જ્ઞાની અંતર્યામી પ્રભુ અનંત શક્તિના ધારક સબળા સર્વશક્તિમાન છે। આમ પણ પ્રભુને નિર્બલ કે બલરામ તરીકે ઓળખાવ્યા છે। બંને વચ્ચેની શક્તિના લેખાજોખા કે માપને આ પદમાં કાઢેલ છે। આનંદ ઘનજીની નિર્બળ ચેતના શક્તિ પ્રભુ આગળ પોકારી રહી છે કે હે અબળાના આધાર પ્રભુ, નાથ વિનાનું જીવન નોંધારું છે. હે પ્રભુ, મેં સાંભળ્યું છે કે નિર્બળને બળવાળાનો આધાર હોય છે, અબળા નારીને આધાર તેનો પતિ હોય છે, દાદર ચડવા પગથિયા આધાર છે, ચાલવાની ગતિમાં સહાયક આધાર જેમ પગ છે, તેમ ઈશ્વર સમીપે લઈ જવામાં આત્માનું અદ્ભુત પરાક્રમ સહાયક છે. સંસારના બાહ્ય આધાર ગમે તેટલા મજબૂત હોય છતાં તે ટૂંકી મુદતના છે. મુદત પાકે પછી કોઈ કોઈના માટે આધાર બનતા નથી. આવા નિસહાયભૂત અવિશ્વસનીય આધારના ભરોસે અબળા એવી મને મૂકી તમે મોક્ષના સુખ ભોગવો અને હું અનાથપણું ભોગવું, આ ક્યાંનો ન્યાય? હે પ્રાણનાથ, અબળાનો આધાર તેનો પતિ છે. તેનાથી ત્યજાયેલી નારીને પોતાની મનોવ્યથા અન્ય પુરુષ આગળ જણાવવી કે બોલવી તે આધાર વિનાના આશરા જેવી નિસહાય છે. હે નાથ, તમારા વિના મારું કોઈ છે જ નહીં. હું કોની આગળ જઈને બોલું? કોણ મારું સાંભળે? દુનિયા બધી મતલબી છે, સ્વાર્થના સૌ સગા છે, ટૂંકી આવરદાવાળા છે. એની આગળ આત્મા પરમાત્માની વાત કરવી, જ્ઞાન ગોષ્ઠી કરવી એટલે બોલીને બગાડવા જેવું છે. સંસારના સગપણ બધા ટૂંકા ગાળાના, એક ભાવ પૂરતા છે. આવા ટૂંકા સમયના વિનાશી સંબંધો તો જીવે અનંતી વાર કર્યા પણ તે એકે આત્માના હિત માટે ન બન્યો. ભક્તને જેમ ભગવાનનો આધાર છે તેમ સમતાને શુદ્ધ એવા ચૈતન્ય પ્રભુનો આધાર છે. પ્રાણનાથ, તમે દૂર પધાર્યા, મૂકી નેહ નિરાશી, જણ જણના નિત્ય પ્રતિગુણ ગાતા, જન્મા રોકિમ જાશી. સ્ત્રીનો પ્રાણ પોતાના પતિ અને ભક્તનો પ્રાણ ભગવાન, એ બંનેના પ્રેમમાં ઘણું મોટું અંતર છે. એકમાં રાગનો સંબંધ છે તો બીજામાં ભક્તિનો સંબંધ છે. રાગીનો પ્રેમ સ્વાર્થી હોય છે અને વિતરાગ પ્રભુ પ્રત્યેનો પ્રેમ વિતરાગી હોવાના કારણે અને ભક્ત પણ વિતરાગતા ઈચ્છતો હોવાના કારણે નિસ્વાર્થ હોય છે. સમતા આવા સંબંધની ચાહક છે. આનંદ ઘનજીની ચેતના પ્રભુને પોકાર કરતા કહે છે કે હે પ્રાણનાથ, તમે દૂર પધાર્યા, તમે મોક્ષે સિધાવ્યા, મને સ્નેહની હૂંફ વિનાની નિરાશી એટલે નિરાશ્રિત કરી મૂકી દીધી. હવે કદીય આપણે ભેગા થવાના નથી એમ સમજવા છતાં મુખેથી આલાપ કરે છે તે તેનો નર્યો રાગભાવ ભાવિત વિલાપ છે, ઝૂરણા છે. ભક્તના પ્રાણનાથ ભગવાન જે મુક્તિપુરીમાં ગયા છે તે એકલા કદી ન જ જાય. પ્રભુની ચેતના ગુણોમાં એક રસી બની તેથી હવે તેમને તેનો કદી વિયોગ થવાનો નથી. તેથી હવે એમના માટે તો સદા પરમાનંદ જ છે. પ્રભુને અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્યની સંપદા પ્રગટ થઈ છે. પ્રભુને પરમ સુખ, શાંતિ, સમાધિ, ઐશ્વર્ય અને પરમાનંદ જ છે. પ્રેમ એ પરમાત્માનો અંશ છે અને પરમાત્મા અંશી છે, જે એક જ વસ્તુના બે પાસા છે, જેની કિંમત ઝવેરી જ કરી શકે. જે પરમાત્માની ભીતરમાં રહેલા ગુણોને ભજે છે તેનો પ્રેમ કદી નિરાશાવાદી હોતો જ નથી. એમના પર તો ગુપ્ત રીતે પ્રભુની કૃપા વરસ્યા જ કરે છે. સંસારી જીવો પોતાના ગુણોની પ્રશંસા થાય તેમાં મોટાઈ માને છે. સંસારી જીવોને પરસ્પર ભેગા રહેવું હોય તો તેઓએ અરસપરસ બંનેના મનને ખુશ રાખવા પડે છે. તેઓ સમજે છે કે આપણે બીજાના ગુણ ગાશું તો તે લોકો આપણા ગુણ ગાશે, માટે તેઓ અરસપરસ એકબીજાના ગુણ ગાઈને, મસ્કા લગાવીને, ખુશામત કરીને દિવસો પસાર કરે છે. પણ યોગીરાજ કહે છે કે એવું જીવન જીવવાથી તો જન્મારો પશુ સમાન ગણાય છે. એવું જીવન જીવે શું કામનું? મર્યા પછી દોકડાના 10 લેખે ગાજર મૂળા તરીકે વેચાવું પડે, સંસારીઓના ગુણગાન ગાવામાં તો મનખો ખોઈ નાખવા જેવું થાય છે. આ માનવ ભાવ તો પ્રભુના ગુણગાન ગાવા માટે મળ્યો છે. આવી રૂડી ભક્તિ મેં પહેલા ન જાણી, સંસારની માયામાં મેં વલોવ્યું પાણી. પ્રભુ ભક્તિ એ અમૃત છે, તેનું પાન કરવાથી આત્મા સંસાર સાગર તરી જાય છે. પ્રકૃતિ પોતે કંઈ ખરાબ નથી, પણ માનવી તેના નિયમને વિચારતો નથી. પ્રકૃતિ કહે છે કે તમે સુખેથી જીવો અને બીજાને જીવવા દો, તમો ગુણ અને રજોગુણથી તમે દૂર રહો અને સત્વશાળી બનો, તમોગુણ અને રજોગુણના સેવનથી જીવન ઝેર જેવું બને છે અને ભવાંતરે સાપ, વીંછી, ગરોળી, નાગ વગેરેના ભાવમાં જવું પડે છે કે જેમનું આખું શરીર ઝેરથી જ ભરેલું છે. જ્યારે પ્રભુ ભક્તિરૂપી અમૃતનું પાન કરી આત્મા પોતે સાત્વિક પ્રકૃતિવાળો બને છે તો પોતે પણ ઠરે છે અને સાથે અનેકને ઠારે છે, જેથી ભવાંતરે જ્યાં અમૃત પાન કરી શકાય તેવા દેવભાવને પામે છે. જેહનો પક્ષ લઈને બોલું તે મનમાં સુખ આણે, જેહનો પક્ષ મૂકીને બોલું તે જન્મ લગે ચિત્ત તાણે. સંસારમાં જેમનો પક્ષ લઈને બોલું તો તે મનમાં રાજી થાય છે, પણ તેથી તેના આત્મદેવને તો સુખી કરી શકાતો જ નથી. અને તેઓના પક્ષથી વિરુદ્ધ બોલું તો અથવા તો નિષ્પક્ષપાતી વલણ અપનાવી સત્યલક્ષી ભાષા બોલતા આખા જન્મ સુધી તેઓ અણગમો રાખે છે, મારી સામે ચિત્ત તાણીને બેસે છે. હે નાથ, તમારી વાત મનમાં યાદ આવે ત્યારે મન ઉદ્વેગથી ખિન્ન બની જાય છે કે આ સંસારિયામાં મારું કોણ, જેમની આગળ મન ખોલીને મારી સુખ દુઃખની વાતો કરી શકું. આ સંસારના સંબંધ તો કેવા છે? તો કહે છે, નાણા વિનાનો નાથિયો અને નાણે નાથાલાલ એના જેવા છે. તુલસીદાસ કહે છે, નાથ વિનાનો અનાથ હતો ત્યારે બધા મને તુલસીઓ ઘાસના નામથી બોલાવતા હતા. હવે જ્ઞાન મેળવું, પ્રભુનો ભક્ત બન્યો ત્યારથી મને લોકો સંત તુલસીદાસ કહેવા લાગ્યા. સંસારીઓનો સ્નેહ આવો સ્વાર્થમય છે, એટલા માટે આનંદ ઘનજીની સમતા પદ 99માં કહે છે, નહીં જાઉં સાસરીએ, નહીં જાઉં પિયરીએ, પિયુજી કી સેજ બિછાઈ, આનંદ ઘન કહે સુનો ભાઈ સાધુ, તો જ્યોતિ સે જ્યોત મિલાઈ, સહુરે સુનો ભાઈ વલોણું વલોવે, તો તત્વ અમૃત કો ઉપાય. સંસારની માયામાં પાણી વલોવવા જેવું થાય છે, જિંદગી પૂરી થઈ જાય પણ કશું હાથ ન આવે, કારણ કે તેમાં સાર જેવું કશું જ નથી, પાણીમાં સાર જેવું કશું નથી. દૂધ એ તત્વ છે અને સાર તેનામાં રહેલ માખણ છે. સંસારી જીવો માયામય સંબંધોમાં મૂંઝાઈ રાગ દ્વેષના વલોણા કરે છે, તેનાથી અમૃત સુકાઈ જાય છે અને વિષ હાથમાં આવે છે. સંસારની મોહ માયા એવી તો અતિ કઠિનતમ ચીકણી છે કે કપડું ફાટે પણ ચિકાશ ન છૂટે, જેમાં વિષ પલટો કરવાથી કશો સાર હાથ ન આવે પણ ભાવ બદલાય તો કામ થાય. રાગ દ્વેષની ચિકાશથી ધર્મરૂપી બીજ બળી જાય છે પણ અંકુરો ફૂટતા નથી. વાત તમારી મનમાં આવે કોણ આગળ જઈ બોલું, લલિત ખલિત ખલ જો તે દેખું, આમ માલ ધન ખોલું. સાધનાનો માર્ગ સરળ નથી, પણ કાંટા કાંકરા શૂળ, ઝાડી ઝાંખરા પથરા, પર્વતો ખીણોથી ભરેલું અતિ વિષમ આ માર્ગ છે. માટે તે માર્ગે નિરાધાર એકલાએ ડગ ભરવાની મુદ્દલ સલાહ નથી. હા, માર્ગ આ જાણવા જેવો જરૂર છે. આ માર્ગની મેળવેલી જાણકારી ભવિષ્યમાં ક્યારે ઉપયોગી થઈ પડે તે કહેવાય નહીં, માટે જોયા કરતાં જાણ્યું ભલું. સાધનાના માર્ગે આગળ વધતા સાધકને પાર વિનાની મુશ્કેલીઓ આવે છે, જેમાં ઘણા ભયસ્થાનો પણ આવે છે. ભયાનક દ્રશ્યો સ્વપ્નમાં દેખાય છે તે વખતે જીવ ભય પામી હિંમત હારી જાય છે અને સાધના મૂકી દે છે. માટે જ યોગી રાજે પદ 66માં કહ્યું કે સાધુ સંગતિ ઓર ગુરુ કી કૃપા, તે મિટ ગઈ કુલ કી રેખા. આમ સદગુરુની કૃપા અને સાધુ પુરુષોની સંગતિ તેમણે પણ ઈચ્છી છે. તેમજ 68માં પદમાં કહ્યું કે સાધુ સંગતિ બીનું કૈસે પૈયે, પરમ મહારસ ઘામરી, સંગતિ સાધુ નિરંતર પાવું, આનંદ ઘન મહારાજરી. તેમજ આ પદમાં પણ તેમણે પ્રભુને અરદાસ કરી કે નિરાધાર કેમ મૂકી હો શ્યામ, મને નિરાધાર કેમ મૂકી. સાધનાના માર્ગે જતા તેમની ચિત્તની સ્થિતિ પણ ડામાડોલ થઈ છે, તેના સૂચક આ ઉદ્ગારો છે. પોતે પુરુષ જાત હોવા છતાં પરમાત્મા શક્તિ પરમશક્તિ આગળ પોતાની શક્તિને અબળા નિર્બળ માની રહ્યા છે, તે જાતને પરમ આગળ પામરમાં ખપાવી રહ્યા છે. હે નાથ, આજે તમે મોક્ષે ચાલ્યા ગયા પણ આપની એક એક વાત મને મનમાં યાદ આવે છે અને મને સમજાય છે કે આ સંસારમાં જીવનું કોઈ જ સાચું સગું નથી. જીવ પાપ કરીને પોતાના સ્વજનો વગેરેને પોષે છે, પણ તેનો ભોગવટો કરવા તો દુર્ગતિમાં જીવને એકલાને જ જવું પડે છે. તે વખતે સ્વજનાદી કોઈ પરિવાર સાથે આવતો નથી. ત્રણ ખંડમાં જેની અપ્રતિમ આણ પ્રવર્તતી હતી તેવા વિશ્વ વિજેતા સિકંદર અને રાવણ જેવા રાજાઓ પણ મૃત્યુશૈયા પર એકલા પોઢ્યા અને નરકે સિધાવ્યા તે વખતે ત્રણ ખંડમાંથી એક પણ વ્યક્તિ તેની સાથે ન ગઈ. આ બધું વિચારતા મારું મન ઉદ્વેગથી ભરાઈ જાય છે, પણ મારા હૈયાની આ વાતને હૃદય ખોલીને હું કોઈને આગળ કહી શકું તેવું કોઈ નથી. લલનાના મોહમાં ભ્રષ્ટ થયેલા દંભી ખલનાયકો કે જેમના દાંત દેખાડવાના જુદા હોય છે અને ચાવવાના જુદા હોય છે એવું જ લગભગ બધે દેખાઈ રહ્યું છે. આત્માની તિજોરીમાં જ્ઞાન દર્શન ચારિત્ર રૂપી સાચું ધન સંગ્રહાયેલું છે, તે તિજોરી કોને આગળ જઈને ખોલું? હે નાથ, મારા અંતરમાં જે વેદના છે, જે પીડા છે, તેને દૂર કરવા આ જગતમાં કોઈ સમર્થ નથી, એટલે જગત આગળ આ બધું ખુલ્લું કરવાનો કહેવાનો કોઈ અર્થ પણ નથી. યોગીરાજ કહી રહ્યા છે કે ધર્મ કરણી ઓછી વત્તી થાય તેનું મનમાં દુઃખ ન આણો, પણ આંતરિક શુદ્ધિ જાળવીને દરેક કરણી કરો. જીવનમાં માયા દંભ કપટ ઘૂસી ન જાય તેની ખૂબ ખૂબ સાવચેતી રાખો. સંસારના ક્ષેત્રે કે અધ્યાત્મના ક્ષેત્રે જીવ અંદરથી અપ્રામાણિક બને એના જેવું પાપ એ કેય નથી. ઘટે ઘટે છો અંતર જામી, મુજમાં કા નવી દેખું, જો દેખું તે નજરે ન આવે, ગુણ કર વસ્તુ વિશેખું. હે અંતર્યામી પ્રભુ, તમે ઘટ ઘટમાં સર્વ વ્યાપક રૂપે રહેલા છો. સર્વ ખેચર થલચર ભૂચરમાં વસી રહેલા એવા તમને જગત અંતર્યામી તરીકે બિરદાવે છે. એવા હે પ્રભુ, તમે મારા અંતરઘટમાં કેમ દેખાતા નથી, અથવા તો હું તમને કેમ દેખી શકતો નથી? જેના માટે શોધ આરંભી છે તેવું શુદ્ધ ચૈતન્યમય પરમાત્મા સ્વરૂપ તો દ્રષ્ટિમાં આવતું નથી, પણ જે દેખું તે તો જેની શોધમાં નથી એવા દુર્ગુણી ક્રોધ મોહ કામ મદ મત્સર માયા લોભ રાગ દ્વેષ તે રાત્રે સ્વપ્નમાં પણ નજરે ચડે છે, અને ગુણકર એટલે આત્માને લાભકારક આત્મ સ્વરૂપ જે નજરે ચડવું જોઈએ તે ચડતું નથી. શક્તિના સામર્થ્ય આગળ આત્મસત્તાનું સામર્થ્ય બળ નબળું પડી જાય છે, અને અહીં મુખ્યતા કર્મસત્તા ચાલે છે. આપણી કુમતી કે મિથ્યા માન્યતા કે મનઘડંત કલ્પનાવાળો કોઈ એક ઈશ્વર છે જ નહીં. આત્મા પોતે જ અનંત ગુણોનો ધામ છે. તે એક એક શક્તિમાં પ્રત્યેક આત્મામાં પોતામાં જ ઈશ્વરીય અંશ ગુપ્તપણે છુપાઈને રહેલો છે, જે નજરે ન દેખાવાનું કારણ મિથ્યાત્વનો ઉદય છે. તે મિથ્યાત્વ ટળે તો પરમાત્માના દર્શન થાય. આપણી દિશા સાચી હોય તો સૂર્યનારાયણના દર્શન થાય, પણ જો આપણી દિશા અબળી હોય, અથવા આપણે મકાનમાં બારી બારણા બંધ કરીને બેઠા હોય, કે પછી આપણે જ આંખ બંધ રાખી હોય, અથવા અંધ હોઈએ, તો સૂર્ય આકાશમાં ઉગવા છતાં આપણને કેમ દેખાય? પોતાનો આત્મા તે પોતાના માટે ગુણકર વસ્તુ વિશેષ છે તેને વિશેષ પ્રયત્ન દ્વારા શોધવાનો પ્રયત્ન કદી કર્યો નથી. એની ઉપેક્ષા કરીને અવળી દિશા પકડી છે, પછી તે કેવી રીતે મળે? આ અવળીને સવળી કરવાની એટલે કે મિથ્યાત્વને સમ્યકત્વમાં પલટાવવાની જરૂર છે. માનવીના જીવનમાં જેટલી પવિત્રતા અને પ્રામાણિકતા ઝળહળતી હશે તેટલો જ તે પ્રભુને મેળવવાના પ્રયત્નમાં સફળતા પ્રાપ્ત કરી શકશે. અધ્યાત્મ ક્ષેત્રમાં જેવો અંદરથી અપ્રામાણિક બનીને બહારથી સારા દેખાવાનો પ્રયત્ન કરે છે અને તેથી બહારમાં લોકદ્રષ્ટિએ બહુ સારું જીવન જીવતા દેખાય છે, તે વસ્તુતઃ પ્રભુ પ્રાપ્તિના માર્ગથી લાખો યોજન દૂર છે. અધ્યાત્મના ક્ષેત્રમાં પ્રામાણિકતા વફાદારીતા પ્રજ્ઞાપનીયતા અનાગ્રહતા પાપભીરુતા ભવભીરુતા માર્દવ આર્જવ આ બધા ગુણો ખૂબ જ જરૂરી બને છે. તેના વિના વિકાસ શક્ય નથી. પરલોક અને મોક્ષની યાત્રામાં ગુણોનો વિકાસ એ ભાતું છે જેની સહાયથી જ તે મુસાફરી સારી રીતે કરી શકે છે. સાધક જે કંઈ પણ બોલે કે લખે તે તેના જીવનમાં નજીક રહેનારાઓને દેખાવી જોઈએ, તો જ તેનું લખાણ કે વચન પ્રયોગ આદેય બને, જે વસ્તુ આપણામાં ન હોય તેવું બોલવાનું બંધ થવું જોઈએ. અવધે કેહની વાટડી જોવું, વિયે અવધે અતિ ઝૂરું, આનંદ ઘન પ્રભુ વેગે પધારું, જીમ મન આશા પૂરું. સુકૃત સુકરણી કરવાની હદ મર્યાદા મળેલી માનવ આયુષ્યની અવધિ આપણા હાથમાં છે, તે સમયને ન ચૂકતા તેને સાધી લેવામાં ડાપણ છે, તે માટેની કોઈની વાટ જોવાની ન હોય. મળેલી અવધિ વીતી જઈ રહી છે, યુવાની ગઈ અને ઘડપણ આવવાનું. પરવશતાની ભયવાળી હદમાં દાખલ થયા પછી સત્તા તારા હાથમાં નહીં રહે માટે એની બીક ડર રાખ. સમ્યગ કરણી કરવાની મર્યાદા સંત પુરુષોએ બાંધી આપી છે, તેને ઉલ્લંઘીને બહાર પગ મૂકવો તે અતિ જોખમી છે. સીતાજીએ જંગલમાં લક્ષ્મણજીએ દોરેલ રેખાને ઓળંગી તો રાવણના હાથે તેમનું અપહરણ થયાનો પ્રસંગ આવ્યો. સાધના કરવાની પણ હદ મર્યાદા હોય છે, અને તેથી સાધકે અનુભવી ગુરુઓના માર્ગદર્શન મુજબ આગળ વધવું. હે આનંદ ઘનના નાથ પ્રભુ, આપની સહાયતા વગર મારું મન નિરાધાર સ્થિતિમાં ખૂબ ગભરાટ અનુભવી રહ્યું છે. તે અસ્થિરતા ગભરાટ સાધના સમયે વિક્ષેપ કે અડચણો ઊભી કરે છે, તેને શાંત પાડવા હે પ્રભુ તમે અતિ વેગે પધારો. તેમાં વિલંબ કરવાથી મનોબળ ઢીલું પડવાની બીક રહેલી હોવાથી તે ન થાય તે માટે જલ્દીથી પધારી દર્શન આપો, જેથી મારા મનને નિરાશ થતું વારી શકું. હે પ્રભુ આપ વેગે પધારી મારી રક્ષા કરો, જેથી મારા મનની આશાને પૂર્ણ કરી શકું. આ પદમાં ચેતવણી આપ્યાનો અણસાર એવો નીકળે છે કે વગર વિચારે આંધળું ક્યાં કરી દોટ મૂકતા પહેલા 100 વાર વિચાર કરી પછી જ આગળ પગલું ભરો. સાધનાનો માર્ગ ઉપરથી જોતા જાણે માર્ગમાં ફૂલો બિછાવ્યા હોય તેવો ભાસે છે, પણ અંદર ઉતર્યા પછી કાંટાળા તાજ જેવો કઠિનતમ છે. જેવો સત્યને પામવાની તીવ્ર ઉત્કંઠાવાળા છે અને જેવો પ્રભુના અત્યંત કૃપાપાત્ર બન્યા છે તેવા જીવો તેમના પદોમાંથી સારભૂત માખણ કાઢી શકે છે, અને તે માટે તેમની રચના પાછળ જીવન સમર્પણ કરી દેવું પડે છે.